सिद्धानं नमो आयरियाणं नमो उवर्चायाणं नमो लोये सर्वसाहूणि मंगलं भगवान वीरो मंगलं गौतमो गरी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम् श्रीजिनशासन गुरु नमो नानाविध सुखकारात्महित उपदेशते करे मंगलाचार सूर्यजिनशासन में आत्मानुशासन शुद्ध जाति दुख हारि सुखकारी साची शासना जागो गुण भद्र कर्ता गुण भद्र जागो जानी भद्र गुण धारी भव्य करत उपासना सार शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या ब्रह्म वासना ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि हो के होत अर्थ भाषणा जाके मंद बुद्धि हो के होत अर्थ भाषणा जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को ग्रंथर छुआत्मानुशासन काव्य जनों को है शिव का हे आत्मन तू दुख से डरता हर सुख की वांछा करता इसीलिए मैं दुख हारी हर सुख कारी रचना करता मधुर विपाकी उपदेशामृत यदि कटु भी भासित हो कटु औषधि ग्राहक रोगी किंचित तू भयभीत न हो। आचार्य गुणभद्र द्वारा रचित श्री आत्मानुशासन ग्रंथ नो आपणे स्वाध्याय करी रह्या छे। चरणानियोग नी शैली में रचित आ ग्रंथ में आपणे जे मनुष्य जीवन में केवा आपणा आचार विचार प्रचार आदि होवा जोईए एनी अहीं सुंदर चर्चा करवामां आवी छे। जीवे पोताना आत्मानो शरण लईने स्वाध्याय आदि अने तत्व विचार आदिना माध्यमथी केवी रीतना शरीर आदिना संयोगोथी दूर रहीने एनो त्याग करीने अने एक मोक्ष मार्गमां लागवा जेवू छे एनी सुंदर चर्चा अहींया आपणे करी रह्या छे। हमणां ज आपणे आत्माठी भाई श्री आपणे प्रकाशभाई नो स्वाध्याय आपणे सांभळ्यो। खूब ज सुंदर जे द्रव्यानियोगनी शैलीमां खूब ज सुंदर स्वाध्याय हमणां आपणे सांभळ्यो जे आत्मानुं जे एक लक्ष्य करवा योग्य छे जे त्रिकाळी आत्मानुं जे लक्ष्य करीने पर्यायने पण पार पर्यायने पण परना कोठामां मूकीने जे एक दृष्टिने दृष्टिना विषयने जे मुख्य करवानी एक शैली छे એવી સુંદર શૈલી જ્યાં આપણે આપણા હૃદયગત કરીએ છીએ તો પછી આ શરીર આદિ પર પદાર્થોની વાત તો ક્યાં દૂર રહી ગઈ, ખ્યાલમાં આવે છે? એક સુંદર અમૃત પીધું હોય આપણે અને એના પછી થોડુંક આમ કઈ ખારું ફરસાણ બી આપે તો એના સ્વાદમાં મજા નથી આવતી, કેમ કે ઓલો સ્વાદ એવો અંદર રહી જાય છે તો પછી આમ મજા નથી આવતી, ખ્યાલ આવે છે? હમણાં જો અક્ષયભાઈને કીધો હતો કે આટલી આત્માની ઊંચી સુંદર ચર્ચા કરી હોય અને હવે આ ચરણાનિયોગની શૈલીમાં શરીરને મલિન કહેવું આમ મજા નથી આવતી, ખ્યાલ આવે છે? જો એક વસ્તુ વ્યવસ્થાને આપણે સમજીએ ને તો બધું જ બંધ બેસે છે અને બધાની પોતપોતાની જગ્યા છે, ખ્યાલ આવે? જો વિશ્વમાં છ દ્રવ્ય છે એ છ દ્રવ્ય દ્રવ્ય ગુણ પર્યાયાત્મક સત્તાથી બનેલા છે, એમાં હું જીવ છું, બાકી આ જે બધા દેખાય છે જે મારાથી ભિન્ન તત્વ છે એ બધા અજીવ દ્રવ્ય છે, અથવા પૂતગલ દ્રવ્ય છે, અજીવ તત્વ છે અને પૂતગલ દ્રવ્ય છે, એમાં ધર્મ અધર્મ આકાશ કાળ એ બધા અન્ય દ્રવ્યો છે. મારી સત્તા કેટલી કે પોતાના દ્રવ્ય ગુણ પર્યાય રૂપ મારી સત્તા છે, બરાબર. હવે એ પણ મારી પ્રમાણરૂપ સત્તા છે. જો સમજો, એક છે પ્રમાણરૂપ સત્તા કે જે જીવ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક આખી સત્તા છે, તે જે જીવના જ્ઞાન આદિ ગુણો છે, ચારિત્ર આદિ ગુણો છે, એની જે પર્યાય થાય છે, તો આ જાણવું દેખવું રાગ આદિ થવું એ પણ ખરેખર તો જીવની સત્તામાં છે. એવું હોવા છતાં એના ઉપર નજર રાખીએ, જો એ રાગાદી ઉપર જ નજર રાખીએ તો જીવને મલિન અવસ્થા જોતા મલિનતા જ પ્રગટ થાય છે. જે આવે ને ગાથામાં, જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધતાને પ્રાપ્ત કરે, જે અશુદ્ધ જાણે તો અશુદ્ધતાને જ પ્રાપ્ત કરે. તો એ જે રાગાદી મલિનતા છે અથવા જ્ઞાનની એક સમયની પર્યાય દશા છે, તો એ તો બહિરંગ જ્ઞાન છે ને, તો એ બધું પરલક્ષી હોવાને કારણે એ મલિન દશા છે. મલિન દશા છે અને એના તરફ નજર રાખવી નથી, માટે આચાર્ય ભગવાન કહે છે એ પણ મારી સત્તામાં જ નથી. ખરેખર છે આ જીવની સત્તામાં જ, પણ એના પર નજર નથી કરવી, માટે એને પોતાની સત્તામાંથી બહાર કાઢી. એક જે ત્રિકાળી શુદ્ધાત્મા જે છે, હમણાં છેલ્લે આવ્યું ને ત્રિકાળીનું લક્ષ્ય કરો, તો એક જે ત્રિકાળી શુદ્ધાત્મા છે, એ ત્રિકાળી શુદ્ધાત્મા કેવો છે કે અનાદિ અનંત શુદ્ધ પદાર્થ જ છે. એમાં ક્યારે મલિનતા છે જ નહીં, ઉત્પન્ન જ નથી થતી, કેમ કે જે ઉત્પન્ન થાય તો પર્યાય રૂપ હોય. જે ત્રિકાળી હોય એમાં ચેન્જ થવાનો કઈ શક્યતા જ નથી. તો એ જ ત્રિકાળી સત્તા જે જીવ છે, તે વાસ્તવમાં હું છું અને બાકીની આ પર્યાય રૂપ દશા છે ને, એ પણ હું નથી, એ પર છે. એમ કરીને દ્રવ્યાન યોગમાં આ દ્રષ્ટિના વિષયને મુખ્ય કરવાની પદ્ધતિ છે. અને જે આ દ્રષ્ટિથી જોઈને પોતાના શુદ્ધાત્માને મુખ્ય કરે છે, તો એને શુદ્ધાત્મા સરળતાથી ઉપલબ્ધ છે. ખ્યાલમાં આવે છે? હમણાં જે સાહેબ કહેતા હતા કે શુદ્ધાત્મા જે છે, જે ત્રિકાળી સત્તા છે, એ તો ત્રિકાળ છે ને, એમાં તો કંઈ કરવા યોગ્ય જ નથી. એટલે કંઈ કરવાનું જીવે રહ્યું જ નહીં, કેમ કે દ્રવ્ય તો શુદ્ધ જ છે, ગુણો શુદ્ધ જ છે, અને એક સમયની પર્યાય છે એ એટલી સૂક્ષ્મ છે કે એ જીવ કંટ્રોલ કરી શકતો નથી. માટે એ તો જે થવા યોગ્ય છે એ થાય છે, અને એ જો બહિર્લક્ષ્ય હોય તો એ પર છે, અને સ્વલક્ષ્ય હોય તો પણ એની નજર શુદ્ધાત્મા પર છે, એટલે ત્યારે પર્યાયની સત્તા જુદી નથી, એ શુદ્ધાત્મા જ છે. ખ્યાલ આવે ને? એટલે ખરેખર તો એ જે દ્રષ્ટિના વિષયને મુખ્ય કરવાની શૈલીમાં જીવે કંઈ કરવાનું જ નથી. બોલો, શું કરવાનું રહ્યું? ખ્યાલ આવે ને? કેમ કે જો દ્રવ્ય ગુણમાં કંઈ કરી શકાતું નથી અને પર્યાયમાં કંઈ કરવાનું નથી, કેમ કે એ તો સરળતાથી પોતાના ષટકારકથી થાય જ છે, એટલે કંઈ કરવાનું નથી. એમ જ્યાં નિર્ણય થયો, જીવ અકર્તા છે એમ નિર્ણય થયો, તો ઓટોમેટિકલી હવે મારે કરવું શું? જેવું સ્વભાવ છે એ સ્વભાવ રૂપ રહેવું. ખ્યાલ આવે ને? તો જીવનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા રૂપ છે, તો બસ જાણતા દેખતા રહેવું, બસ એ જેવો સ્વભાવ છે એ રૂપે રહેવું, એને જ શુદ્ધતાથી પરિણામન કહેવામાં આવે છે, અથવા એને જ મોક્ષ કહો. ખ્યાલ આવે છે ને? એને જ સમ્યક દર્શન કહેવાય, એને જ મોક્ષ કહેવાય, જે કહેવું હોય કહેવાય. કેમ કે જેવો જીવનો સ્વભાવ છે એવો જ એને અનુભવીને એ રૂપે જ રહેવું, બસ એ જ સુખરૂપ દશા છે. ખ્યાલ આવે છે ને? પ્રકાશભાઈએ ખૂબ સુંદર રીતે આપણે બોલના માધ્યમથી એટલા સુંદર ભાવો પ્રસ્તુત કર્યા કે જે આપણે સ્વાધ્યાયની જે પ્રણાલી છે, તો જો સ્વાધ્યાયની પ્રણાલી ચાર અનુયોગોના માધ્યમથી કરવામાં આવે છે, અમારે હમણાં જીવમાં ચાર અનુયોગનો વિષય ચાલે છે, તો એ સ્વાધ્યાયની પ્રણાલીમાં ચાર અનુયોગોથી જિનેન્દ્ર ભગવાન આપણને વર્ણન કરીને સમજાવે છે. તો અમુક વર્ણન તો સ્થૂળતા રૂપે છે અને અમુક વર્ણન સૂક્ષ્મતા રૂપે છે. જે સ્થૂળતા રૂપે વર્ણન છે, ત્યાં તો એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કરતા આદિ કહીને પણ જીવને ધર્મમાં લગાવવાની મુખ્યતા છે. ખ્યાલ આવે? તો ત્યાં તો એમ કહે છે કે જો આ શરીર આદિ છે એ એકદમ મલિન છે, તારું બુરું કરે છે. હમણાં જ આપણે વાંચશું થોડીક વાર કે શરીરે આત્માને મલિન કરે છે. ખરેખર કોઈ એક દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, પણ સ્થૂળતાથી વર્ણન કરતા કોઈ એક દ્રવ્ય અન્ય દ્રવ્યમાં આમ કરી નાખ્યું એમ કહેવાની પદ્ધતિ છે. અને એ કહીને પ્રયોજન શું છે કે એનાથી પણ જીવને વૈરાગ્ય ઉત્પન્ન કરાવીને ધર્મમાં લગાવવો છે. અને હમણાં જ જે આપણે વાત કરતા હતા એકદમ સૂક્ષ્મતાનું વર્ણન છે કે જ્યાં દરેક દ્રવ્યની સ્વતંત્રતા તો ખરી, દરેક પર્યાયની પણ સ્વતંત્રતા છે. અરે એટલું જ નહીં, દ્રવ્યની અને પર્યાયની પણ સ્વતંત્રતા છે. એટલે જીવે પોતાની જ પર્યાયમાં પણ કંઈ કરવાનું નથી. આ સ્વતંત્રતાની ચરમ સીમા છે. તો હવે કરવાનું શું? જો કંઈક કરવાનું શબ્દ આવે ને એનો મતલબ કે પર્યાય રૂપ છે. કેમકે જે પહેલા નહોતું અને હવે કરવાનું એમ વાત આવી ગઈ ને. અને પર્યાય રૂપ સત્તા મારામાં છે જ નહીં, કેમકે એ તો એક સમયની દશા છે, એ પર પદાર્થ છે. ખ્યાલ આવે ને? જો હમણાં જ સાહેબે પર્યાયને પણ પર પદાર્થ કહી દીધું. કેટલી સૂક્ષ્મ ચર્ચા છે જો આનો સમ્યકતાથી વિચાર કરીને એ રૂપે પરિણમન થાય તો જીવને સમ્યક દર્શન પણ થાય જ થાય. એમણે સોગાનીજીનો પણ એક બોલ ગયો ને, હા, અનુભૂતિની પર્યાયને પણ પર કીધું. કેમકે પર્યાય રૂપ દશા જે છે એક સમયની છે અને એની સામે જે ત્રિકાળી સત્તા છે તે હું છું. સોગાનીજી કહે છે ને બોલમાં કે સમ્યક દર્શનની પર્યાયને મારી સામે જોવું હોય તો જુએ. હું પોતે જ પરિપૂર્ણ છું તો મારે કોઈની જરૂરત શું છે? ખ્યાલ આવે? જો આ બોલવાની કઈ તરફથી બોલવાની દ્રષ્ટિ છે એ સમજવાની જરૂરત છે. જેવી રીતના એમણે ઉદાહરણ પણ આપ્યું કે ઘડો હોય, એ ઘડો પૂરેપૂરો ભરેલો હોય અને એની અંદર તમે હજી પાણી નાખો તો શું થાય? તે છલકાઈ જાય. એમાં અંદર હવે પાણી લેવાની જગ્યા જ નથી. એવી જ રીતે આ જે દ્રવ્ય છે એ દ્રવ્ય પોતે પહેલેથી જ પરિપૂર્ણ છે, તો હવે એમાં કોઈ નવી વસ્તુ અંદર જાય એવી શક્યતા જ નથી. ઉલટું એમાંથી આ કેવળ નામરૂપ જે પર્યાય દર સમયે બહાર નીકળે છે. ખ્યાલ આવે? જેવી રીતના સૂર્યમાંથી કિરણો નીકળે છે એવી રીતના આ દ્રવ્યના જ્ઞાન ગુણમાંથી કેવળ જ્ઞાન રૂપ પર્યાયો નીકળે છે. એટલે દ્રવ્યમાં અંદર હવે કંઈ નાખવાની જરૂરત જગ્યા જ નથી. તો હું પોતે પરિપૂર્ણ છું એવો જ્યાં અંદરથી આપણને મહિમા ઉત્સાહ આવે તો હવે એ જીવને મારે બીજું કાંઈ જોતું નથી, બીજું કાંઈ કરવું નથી. અરે મારે સમ્યક દર્શન બી નથી જોતું ને મોક્ષ પણ નથી જોતું. જ્યાં એટલી એને નિસ્પૃહતા આવે અને હું જે પોતા પરિપૂર્ણ આત્મા છું એવી અંદરથી ખુમારી આવે એવા જીવને સમ્યક દર્શન થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જો એવી સુંદર ચર્ચા આપણે હમણાં સાંભળી, હવે થોડુંક આપણે ગેર બદલીએ છીએ. હવે આપણે થોડુંક અહીંયા ચરણાનિયોગની શૈલીમાં આવીએ છીએ. જો આપણે ગયા ક્લાસમાં 201 ગાથા જોઈ હતી ત્યાં આપણે એમ જોયું હતું કે આ જે શરીર છે એ શરીરનું મમત્વ અને એમાંથી સુખની ઈચ્છા રાખવી એ સાવ નિરર્થક છે. અને જે સંસારી જીવોની એવી પ્રવૃત્તિ છે કે આ શરીરમાંથી સુખ માને છે તો એ જોઈને આચાર્ય ભગવાનને આશ્ચર્ય થાય છે. આપણે જોયું હતું લાસ્ટ ક્લાસમાં કે આ શરીર આદિ છે એ મલિન પદાર્થ છે, એમાં 9 દ્વારથી મલિનતા જ રહે છે. ગુરુદેવસિંહનું ઉદાહરણ આપીને આપણે જોયું હતું કે આ શરીર કેવું છે કે સ્મળ બનાવવાનો સંચો છે, એ વિષ્ઠા બનાવવાનો સંચો છે. આપણે ગમે તેટલા સુગંધિત પદાર્થ નાખીએ તો એમાંથી વિષ્ઠા જ બને છે. જો હવે એ જ ભાવને અહીંયા આગળ વધારીએ છે, 202 ગાથા આપણે આજે જોશું, 203 પણ જોશું. તો જો એક બાજુ તો આત્મા જે ત્રિકાળી આત્મા છે એ પરિપૂર્ણ પદાર્થ છે, પોતે અનંત જ્ઞાનાદિ ગુણનો ધણી છે. જો વિચાર કરજો હમણાં જે આપણે સ્વરૂપની ચર્ચા કરી કે જે પદાર્થમાં અનંત ગુણો છે અને અનંત ગુણોથી પૂરો ભરેલો છે, જેમાં પોતામાં કઈ પરિણમન થવાની યોગ્યતા જ નથી, કેમકે પોતે ત્રિકાળી પદાર્થ છે. હવે જેમાં પરિણમન થવાની યોગ્યતા જ ન હોય તેમાં કોઈ મલિનતા પણ ના આવી શકે, કેમકે જે પદાર્થમાં કઈ ચેન્જીસ નથી થવાનું તેમાં ઇમ્પ્યોરિટી આવે ક્યાંથી? આવે એટલે મતલબ પહેલા નોતીને આવ્યું ને, તો એ તો ચેન્જ છે. તો જીવ નામક પદાર્થમાં ક્યારે અશુદ્ધતા આવી જ નથી. ખ્યાલ આવ્યો કે? અને એની સામે આ શરીર કેવું છે કે કોઈ એક પદાર્થ નથી, આ શરીર અનંત પરમાણુઓનો પિંડ છે, સ્કંદ છે. હવે જ્યાં અનંત પરમાણુઓ ભળેલા છે તો એમાં અશુદ્ધતા થવાની શક્યતા છે. એમાં અશુદ્ધતા થવાની શક્યતા નહીં, 100% એ થાય જ છે. જો પૂતગલોની જે વ્યવસ્થા છે ને એમાં વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય તમે સાંભળ્યો છે, પર્યાયના બે ભેદ. તો જ્યાં પૂતગલ પરમાણુ છે તો એના બધા જ ગુણોની પર્યાયને શુદ્ધ પર્યાય એટલે એને સ્વભાવ વ્યંજન અને અર્થ પર્યાય કહેવાય છે. અને જ્યાં સ્કંદ બને છે તો એની બધી જ પર્યાયને વિભાવ અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે જ્યાં સ્કંદ બને છે તો એને અશુદ્ધતા થઈ ગઈ. તો આ શરીર તો કેવું છે કે અનંત પરમાણુઓનો સ્કંદ છે, તો એ તો નિરંતર અશુદ્ધ જ અશુદ્ધ છે. તો એક બાજુ તમારી પાસે શુદ્ધ પદાર્થ છે, સમજો બે થાળી છે તમારી પાસે, એક થાળીમાં સરસ મજાના વ્યંજન બધા રાખ્યા છે અને બીજી બાજુ સમજો બધા વિષ્ઠારૂપ પદાર્થ રાખ્યા છે. હવે તમે કોને ખાશો? બોલો, આપણે કોને લેશું? જે સારા સરસ પદાર્થ છે એને જ લેશું ને. એક બાજુ આપણી પાસે આત્મા છે જે અનાદિ અનંત શુદ્ધ પદાર્થ છે અને બીજી બાજુ શરીર છે. એ નિશ્ચય શું? એ તો વસ્તુનું સ્વરૂપ છે ને. જો પેલા સમજીએ, એક તો છે નિશ્ચય અને વ્યવહાર નયો છે. નય કોને કહેવાય? નય કોને કહેવાય? જે કોઈ પદાર્થને એક અંશથી જાણવાની અથવા કહેવાની પદ્ધતિને નય કહેવાય. બરાબર. હવે જે વસ્તુ સ્વરૂપ છે, વસ્તુ સ્વરૂપ તો જેવું છે તેવું છે, એમાં કંઈ જાણવાની કે કહેવાની પદ્ધતિ નથી. નય જે છે એ ફક્ત એક બોલવાની સ્ટાઇલ છે અથવા સમજાવવાની સમજવાની સ્ટાઇલ છે. વસ્તુ સ્વરૂપ કેવું છે કે એ તો જેવું છે તેવું છે. ખ્યાલ આવ્યો કે? હમણાં જે આપણે શરીરની વાત કરીએ છીએ, આ શરીર કેવો છે કે મલિન પદાર્થ છે. તો કયા નહીંથી? નિશ્ચય નહીં કે વ્યવહાર નહીંથી? એકે નહીંથી નહીં, એનું વસ્તુનું સ્વરૂપ જ મલિનતા છે. ખ્યાલ આવે છે? હવે એ શરીરને આપણે માંજીએ છીએ ને રોજ, અને પછી નાઈને પછી આપણે કહીએ કે શરીર શુદ્ધ થયું, એ કહેવાની પદ્ધતિ છે. ખ્યાલ આવે? બાકી સ્વભાવથી તો એ મલિન જ છે. ખ્યાલ આવે કે નહીં? હવે એવી જ રીતે આત્મા શુદ્ધ પદાર્થ છે. કયા નહીંથી? નિશ્ચયથી કે વ્યવહારથી? કોઈ નહીંથી નહીં, કેમકે આત્માનો સ્વભાવ જ શુદ્ધ છે. ખ્યાલ આવે કે નહીં? અને આત્મા મલિન થઈ ગયો, એમાં રાગાદી થઈ ગયા એમ કહેવું થતા નથી, જો આત્મા ક્યારે મલિન થતો જ નથી. ખ્યાલ આવે છે ને? હમણાં જ સાહેબે કહ્યું ને કે રાગાદી પર્યાય આત્મામાં થઈ જ નથી. જો કઈ અપેક્ષાથી સમજજો, થાય છે આત્મામાં જ, પ્રમાણની દ્રષ્ટિ આત્મામાં જ થાય છે, પણ જ્યાં શુદ્ધાત્માને જોવો છે ત્યાં આ પર્યાયને પણ બહાર કરી નાખી એટલે એને એમ કહે છે કે રાગાદી આત્મામાં થયા જ નથી. ખ્યાલ આવે છે ને? તો રાગાદી જો આત્મામાં થયા જ નથી તો આત્મા જે ત્રિકાળી પદાર્થ છે કેવો છે? કે નિરંતર અનાદિકાળથી શુદ્ધ જ છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. હવે જો જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું માનવું એને નિશ્ચય કહેવાય છે. ખ્યાલ આવે ને? અને જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું ન માનીને કોઈ અન્ય રૂપે એને માનવું એ વ્યવહાર કહેવાય છે. અહીંયા આપણે આ આત્મા અને શરીરને એક માનીએ છીએ એ વ્યવહાર છે, મિથ્યાત્વ છે. અને આત્મા શુદ્ધ જ છે, જે પદાર્થ જેવો છે એને એવું માનવું એ જ સમ્યક છે. ખ્યાલ આવે? એ જ નિશ્ચય છે ને, એ જ સમ્યક છે. હવે આત્મા શુદ્ધ પદાર્થ છે એ સ્વભાવથી જ શુદ્ધ છે, અને આપણી માન્યતા છે એ મિથ્યાત્વરૂપ છે. તો હવે એને મિથ્યાત્વને સમ્યક રૂપ કેવી રીતના કરવી? કે જેવું છે એવું માનો. સિમ્પલ છે ને વસ્તુ, બહુ સરળ છે. હમણાં સાહેબે કહ્યું ને ગુરુદેવશ્રીનું ઉદાહરણ આપીને કે ગુરુદેવશ્રી કહેતા હતા કે ચા પીવી વધારે અઘરી છે અને આત્માનો અનુભવ કરવો એનાથી સરળ છે. ચા પીવી એટલે કે ચાનો અનુભવ કરવો એ વધારે અઘરો છે અને આત્માનો અનુભવ કરવો એ સરળ છે. કેમ કે ત્યાં તો અન્ય પદાર્થની જરૂરત છે. હવે એમાંય આપણી બધાની ચોઈસ હોય ને ચાની, અને જેવી આપણી ચોઈસ છે એવી જ સામે ચા બનીને આવે એની પોસિબિલિટી જનરલી ઓછી હોય છે. એટલે આપણે જે પીએ ને એમાં આપણને કંઈક તો ખોડ ખાપડ લાગે છે, હંમેશા લાગે જ કે નહીં? તો જો એવો અનુભવ, જે પદાર્થ બહાર થી આપણને આવે છે તો એનો અનુભવ કરીને આપણી માન્યતા અનુસાર બેસાડવું બહુ અઘરું છે. પણ જે પદાર્થ પોતે અંદરથી શુદ્ધ જ છે એને જ શુદ્ધ અનુભવવાનો છે. જે શુદ્ધ છે એને શુદ્ધ અનુભવવાનો છે. બોલો શું અઘરું છે? ખ્યાલ આવે છે ને? આપણને હમણાં સાહેબ એક વસ્તુ એમ પણ કહી કે જેવો વસ્તુનું સ્વરૂપ છે ને એવું અનુભવાય જ રહ્યું છે, કઈ વિશેષ કરવાનું જ નથી. જેવો આત્મા અંદર ત્રિકાળી છે એવો શુદ્ધ અનુભવાય જ રહ્યો છે, એટલે એમાં કઈ આપણે કઈ વિશેષ અનુભવ કરવાનો નથી. જે અનુભવ થઈ રહ્યો છે એમાં જ રાગાદીને જુદા પાડીને બસ આ શુદ્ધ હું છું એવો નિર્ણય કરવાનો છે. ના જો એવું નથી, જો અપૂર્ણતાનું ભાષણ થઈ રહ્યું છે અને કંઈક ઉણપ છે એવું નથી. જેવું ભાષણ થઈ રહ્યું છે, જો અત્યારના આપણને બધાને સ્વપર પ્રકાશક જ્ઞાન તો થઈ જ રહ્યું છે, એમાં આપણી નજર પર પદાર્થ પર જાય છે. ત્યાં જે સ્વાત્મા પણ રહેલો છે એના પર આપણી નજર નથી. હવે જ્યારે એના પર નજર જશે તો અંદરથી કંઈક હજી કંઈક વિશેષ અનુભવન પ્રગટ થશે એવું પણ નથી. અત્યારના કંઈક ખોટ ખૂણપ છે અને આત્માનો અનુભવ કર્યા પછી કંઈક વિશેષ અનુભવ પ્રગટ થશે એવું પણ નથી. જો અતિન્દ્રિય આનંદ તો જ્યારે જીવ આત્માના અનુભવમાં ડૂબી જાય છે ને, શુદ્ધોપયોગ થાય છે એ ક્ષણમાં જ પ્રગટ થાય છે. શુદ્ધ પરિણતિમાં જ્યારે જીવ અનુભવ કરીને પણ બહાર આવ્યો ત્યારે ચોથા ગુણસ્થાનમાં જે અતિન્દ્રિય આનંદ રહેતો નથી, પણ હવે એ જે આત્માનો અનુભવ કરીને આવ્યો છે જીવ, તો એને હવે જે જ્ઞાનનો ઉઘાડ જે વર્તમાન ઉપયોગ ચાલી રહ્યો છે ત્યાં એને ભેદ ક્લિયર છે કે આ હું છું ને આ હું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એને રાગાદી આદિ પદાર્થ રાગાદી આદિનું જે જ્ઞાન થાય છે એને પરરૂપે હવે માને છે. એટલે જો વસ્તુ કેવી છે કે આપણી આપણા જ્ઞાનમાં ઝલકી જ રહી છે, પણ એને આ હું છું એવું ન માનીને જીવ દુઃખી થયો છે. એટલે એની નજર નિરંતર બહિરંગ તરફ છે. આપણે તકલીફ શું છે કે સુખના કે અનુભવના નામે કે આત્માના નામે આપણે કંઈક વિશેષ ખોજવાની ટ્રાય કરીએ છીએ જે ત્યાં છે જ નહીં, અને ત્યાં નથી એટલે પછી બહાર નજર નાખીએ. પણ જે અનુભવાઈ રહ્યું છે એ જ આત્મા છે એવો જ નિર્ણય નથી કરતા. ખ્યાલ આવે ને? જો ખૂબ વિચારવા જેવું છે, કેમ કે આત્માના જે ગુણો છે એ ગુણોનો અનુભવ સમજો, એવો કોઈ વિશ્વમાં પદાર્થ છે કે પૂતગલ પદાર્થ કે જેમાં સ્વાદ ગુણ તો છે પણ તમે એને મોઢા પર મૂકો તો એનો સ્વાદ ન આવે, એવો છે કોઈ પદાર્થ? એમાં સ્વાદ ગુણ છે, અહીંયા સ્વાદ રૂપે અનુભવ કરવાની શક્તિ જાણવાની શક્તિ છે, તો એને જીભ ઉપર મૂકો તો એનો સ્વાદ આવે જ છે, બરાબર કે નહીં? હવે આત્મામાં પ્રમેય અથવા ગુણ છે એટલે કે એનામાં જણાવવાની શક્તિ છે અને અહીંયા જ્ઞાનમાં જાણવાની શક્તિ છે. ખ્યાલ આવ્યો કે નહીં? આત્મામાં જણાવવાની શક્તિ છે અને જ્ઞાનમાં જાણવાની શક્તિ છે, તો એવું બને જ નહીં ને કે જ્ઞાનમાં ઓલો આત્મા ન જણાય, જણાય જ રહ્યો છે. લોજિકલી બેસે છે કે નહીં? ઓળંગીને એટલે શું? આપણે શું છે કે મિથ્યા માન્યતાને કારણે જેવું સુખનું સ્વરૂપ છે એવું સુખનું સ્વરૂપ માનતા નથી. જે બહિરંગમાં આપણને જાણે કંઈ ખિલખિલાટ હસવારૂપ અથવા કોઈ સુંદર સ્વાદરૂપ અથવા કોઈ નેત્રોને આહલાદરૂપ એ જાતના ઇન્દ્રિય સુખની કલ્પના આપણે અંદર અતિન્દ્રિય આત્મામાંથી પણ કરી રહ્યા છીએ. ખ્યાલ આવે? અને એવું ત્યાં સુખ નથી એટલે મળતું નથી. અંદર જે આત્મિક શાંતિ આનંદ જે છે, એક અંદર નિરાકુરતા જે છે, એને આપણે સુખ માનતા નથી. ખ્યાલ આવે છે ને, આપણી એક્સપેક્ટેશન જ જુદી છે. સમજો આપણા ક્લાસ આધી પૂરા થઈ જાય પછી મંદિર જે આપણું ખાલી હશે, બરાબર. અહીંયા આવીને બેસજો 15-20 મિનિટ અને જે શાંતિ અંદર જે અનુભવાય એને અનુભવ કરજો. તો એમાંથી આપણને સુખ છે એવું આપણી માન્યતા એમાં છે કે નહીં? થોડીક વારમાં આપણને અંદરથી જરાક ચળવળાટ ઊભી થાય કે કંઈક ફોનમાં જોઈ લઉં, કંઈક આમ કરી લઉં, કંઈક તેમ કરી લઉં. આ જે અંદરથી આપણને વિકલ્પ ઊભા થાય છે ને, એ વિકલ્પથી રહિત જે એકદમ શાંતરૂપ દશા છે એ વાસ્તવિક સુખ છે. અને એવું સુખ તો આત્મામાંથી નિરંતર ઝલકી રહ્યું છે. આપણે એની તરફ જોતા નથી, આપણે નિરંતર બહિરંગ પદાર્થો તરફ જોઈ રહ્યા છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આપણી સુખની પરિભાષા જ ખોટી છે, એટલે એવું સુખ અંદરથી મળતું નથી. બાકી જો જેવું અંદર સુખ ભરેલું છે એવું તો નિરંતર આત્મામાં અનુભવાય જ રહ્યું છે. ખ્યાલ આવે છે કે નહીં? વિચાર કરજો. જો આપણે આગળ વધીએ છીએ, આપણે 202ની ગાથા જોઈએ છે. 202 ગાથા આપણે હમણાં જે ચર્ચા કરી રહ્યા છે ને એને રિલેટેડ જ છે. જો શું કે છે, આ શરીરને ધિક્કાર છે. શરીર કો ધિક્કાર હૈ, તું શુદ્ધ બુદ્ધ સ્વરૂપ હૈ, ફિર ભી શરીર કે કારણ અશુદ્ધ હો રહા હૈ. બોલો, આત્મા શુદ્ધ બુદ્ધ સ્વરૂપ છે? કયા નહીં થી? સ્વભાવથી જ શુદ્ધ છે. ખ્યાલ આવે ને? સ્વભાવથી જ આત્મા શુદ્ધ છે, કોઈ નહીં થી નહીં. પણ ફિર ભી શરીર કે કારણ અશુદ્ધ હો રહા હૈ. કયા નહીં થી? આ વ્યવહાર નહીં થી, વ્યવહાર નહીં થી. ખ્યાલ આવ્યો ને? આત્મા કઈ શરીરથી અશુદ્ધ થઈ જતો નથી, પણ આત્મા નિરંતર શરીરને જોયા કરે છે, એને જ જોયા કરે છે, એમાંથી જ સુખની આશા રાખે છે. માટે અંદરથી જે સુખ ઉત્પન્ન થઈ રહ્યું છે એ એને પ્રાપ્ત નથી. અને જે શરીર આદિ થી પ્રગટ થતું આકુળતારૂપ દ્રુપ દુઃખ છે એ એને નિરંતર પ્રાપ્ત છે, માટે અશુદ્ધ થઈ ગયો છે. ખ્યાલ આવે ને? જો તું શુદ્ધ બુદ્ધ સ્વરૂપ હૈ, ફિર ભી શરીર કે કારણ અશુદ્ધ હો રહા હૈ, યહ બાત આગામી છંદ મેં કહેતે હૈ. ચલો છંદ લેશું સાથે. શુદ્ધ અમૂર્તિક સ્વપર પ્રકાશક શુચિ ક્રિયા જડને ચેતન, જિસકો મલિન કરે નહીં મૂર્તિ અશુચિ અચેતન ધિક ધિક તન. જો શું કહે છે? જો હમણાં જે સાહેબના સ્વાધ્યાયમાં આપણે વાત કરી ફરીથી, એ નિશ્ચય નહીંનો પ્રધાન શૈલી છે, એ દ્રવ્યાનીઓ પ્રધાન શૈલી છે, અહીંયા ચરણાનીઓ પ્રધાન શૈલી છે. બે દ્રવ્યને મળાવીને એમાંથી જીવ અશુદ્ધ થયો એમ કહીને પેલા દ્રવ્યથી વૈરાગ્ય ઉત્પન્ન કરાવવું એ અહીંયા પ્રયોજન છે. ખ્યાલ આવે? જ્યાં શુદ્ધ દ્રષ્ટિથી જોઈએ તો જીવ અને આત્મા પદાર્થ જુદા જુદા છે, કોઈ એકબીજામાં કોઈ રીતે મલિનતા ઉત્પન્ન કરતું નથી. પણ સંયોગરૂપ દશામાં જે મિથ્યા દ્રષ્ટિ જીવો છે એને સંયોગરૂપ દશામાં બે પદાર્થ જે સાથે રહેલા છે એ એકબીજાને ભળેલા દેખાય છે, માને છે. માટે એને એની માન્યતા અનુસાર જો આણે તને મલિન કર્યું એમ કહીને પણ એનાથી વૈરાગ્ય ઉત્પન્ન કરાવે છે. એક રીતે તો જૂઠું કહીને વૈરાગ્ય ઉત્પન્ન કરાવે છે. સમજાય છે ને? શરીરે આત્માને મલિન કર્યો એ વાત સદંતર જૂઠી છે, પણ એવું કહીને પણ અહીંયા જીવને શરીરથી વૈરાગ્ય ઉત્પન્ન કરાવે છે એ આ ચરણાનયોગની શૈલી છે. ખ્યાલ આવે? કર્ણાનયોગની શૈલીમાં પણ કર્મ જીવને હેરાન કરે છે, કર્મ જીવે એના જ્ઞાનનો ઘાત કરે છે. એવું જૂઠું બોલીને પણ એને કર્મ આદિથી જુદા પાડે છે અને શુદ્ધ આત્મા તરફ એને વાળે છે. ખ્યાલ આવે? આને જ વ્યવહાર કે વ્યવહાર એટલે જૂઠો. ખ્યાલ આવે? વ્યવહાર એટલે સત્ય નહીં, વ્યવહાર એટલે એમ નથી. જેમ નથી એમ કહેવું એને વ્યવહાર કહેવાય છે. તો આને જ વ્યવહારની શૈલી કહેવાય છે કે જેવું પદાર્થનું સ્વરૂપ નથી એને એ રૂપે બતાવીને પણ ત્યાં જીવને વૈરાગ્ય ઉત્પન્ન કરાવવું. અહીંયા કોનાથી વૈરાગ્ય ઉત્પન્ન કરાવે છે? કે આ શરીરાદી પદાર્થ કે જે જીવને સંયોગ રૂપ છે અને જ્યાં જીવની મિથ્યા બુદ્ધિ નિરંતર એમાં જોડાયેલી છે તો એનાથી જીવને વૈરાગ્ય ઉત્પન્ન કરાવે છે. જો અર્થ નેક્સ્ટ પેજ. હે ચિદાનંદ, તું તો શુદ્ધ અર્થાત નિર્મલ છે, કે હે આત્મા તું તો નિર્મલ હૈ, સમસ્ત નિજ પર કા જ્ઞાતા હૈ ઓર અમૂર્તિક હૈ, તો ભી ઇસ જડ શરીર ને તુજે અપવિત્ર કર દિયા હૈ. આત્માનું સ્વરૂપ કેવું છે કે સ્વપર પ્રકાશક છે, જો ખાલી કહેવા માટે શુદ્ધ છે એમ નથી, હું આત્મા છું એટલે મારી જ પઢાઈ કરું એમ નથી, ખ્યાલ આવે. વસ્તુનું સ્વરૂપ એવું છે કે જો બે ઉદ્ગલ દ્રવ્યમાં મળીને સ્કંદ થવાની શક્તિ છે એટલે એમાં અશુદ્ધતા આવે છે, પણ બે જીવ દ્રવ્ય આપસમાં ક્યારે મળીને આમ કમ્બાઇન્ડ જીવ બની શકતો જ નથી, જીવ અને પુદ્ગલ પણ સ્કંદરૂપ બની શકતા જ નથી. એટલે જીવની સત્તા જ કેવી છે કે એક સ્વતંત્ર સત્તા છે, ખ્યાલ આવે છે કે નહીં? આપણે પેલું નાનપણમાં પેલી ગોટીઓ રમતા હતા ને, લખોટી કે શું કહેવાય, એક કાચની હોય ને, તો આપણે ડબ્બામાં ભરીએ તો ડબ્બામાં ભરીએ તો પણ એક એક ગોટી કેવી રહે છે કે જુદી જુદી રહે છે. અને બીજું આપણે પેલું માટીથી રમતા હતા, આમ ગોળ માટી નું આવે પછી એમાંથી અલગ અલગ શેપ આપણે બનાવીશ, તેમાં ક્લે 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 જે બે ક્લે ગાઉ કે જે કહેવાય ને, તેમાં બે બે ક્લે જુદી જુદી હોય તો એને તમે આમ ભળાવીને એક બનાવી શકો અને એનો આખો એક શેપ જુદો બની શકે. એ ક્લે નો સ્વભાવ જુદો છે કે એમાં બે ભળીને એક થવાની શક્તિ છે, અને આ જે ગોટી છે એનો સ્વભાવ કેવો છે કે એનો સ્વભાવ જુદો છે, ક્યારેક બે ભળીને એક થતી જ નથી, ખ્યાલ આવે છે ને? એવી જ રીતે આત્મા કેવો છે કે આત્મા એક એવો પદાર્થ છે જે કોઈની સાથે સંબંધરૂપ ક્યારે થતો જ નથી, નિરંતર હંમેશા સ્વતંત્ર એકલો જ રહે છે. એવું હોવા છતાં જે આત્માની સાથે બીજા સંયોગરૂપ પદાર્થો છે એમાં જીવે પોતાની જ મિથ્યા માન્યતાથી એવી બુદ્ધિ કરી લીધી કે આ મારા છે, આ મારી સાથે બંધાયેલા છે, ખ્યાલ આવે ને? એટલે આત્મા આમ તો સ્વભાવથી જ શુદ્ધ છે, જ્ઞાતા છે, અમૂર્તિક છે, પણ એવું હોવા છતાં એણે માન્યું છે કે આ જળ શરીરથી હું બંધાયેલો છું, માટે જળ શરીરે આત્માને અપવિત્ર કરી દીધો છે, ખ્યાલ આવે કે નહીં? જેવી રીતના પેલું ગામડામાં પેલું હોય ને કે ગાય ભેંસ હોય તો એને સાંજના એના વાડામાં બાંધી દે, દિવસ દરમિયાન એમને છોડી દે, સાંજના એમને વાડામાં બાંધી દેવામાં આવે, તો હવે એમને આદત થઈ ગઈ હોય કે એવરી સાંજના આવીને એમને બાંધી દે, હવે નો બાંધ્યું હોય તો એને આકૃતા થાય, ખ્યાલ આવે? નો બાંધ્યું હોય તો એને આકૃતા થાય. હવે એક વખત શું થયું કે એક વાડામાં સમજો 10 ગાય હતી, એની પાસે 10 રસ્સીઓ હતી, હવે એક ગાયને વાછરડું થયું તો 11 થઈ ગયા અને રસ્સી 10 જ છે, તો હવે કરવું શું કે રસી 10 જ છે તો કરવું શું કે એની સાંજ પડી એટલે ગાયને લાવીને એની જે ઓલો ખૂટો હોય ને ત્યાં ખોટે ખોટે રસી વગર જ એ ખૂટાથી એક્શન કરીને આમ દોરી આમામ આમ ફરાવી, એટલે ઓલી ગાયને શું થયું કે હવે હું બંધાઈ ગઈ, અને બંધાઈ ગઈ એટલે શાંત પડી ગઈ અને હવે ત્યાં બેસી ગઈ. હવે બંધાયેલી છે કે નહીં? કે ખરેખર તો બંધાયેલી છે જ નહીં, પણ તોય આખી રાત ત્યાંથી હલશે કે નહીં? કે આખી રાત ત્યાંથી હલશે નહીં. અચ્છા, સવારના બાકી બધી ગાયો આમ ઉછળકૂદ કરતી હોય ને કે હવે ક્યારે ઓલા જે ગોવાળ આવશે અને મને છોડશે એટલે હું જાઉં ખેતરમાં ચરવા માટે, તો આને કોઈ બાંધી રાખી છે કે નહીં જવા માટે? કોઈ નથી બાંધી. એ પણ ત્યાં શું કરશે? પણ એ પણ ઉછળકૂદ કરશે કે ક્યારે મને છોડે અને હું જાઉં. હવે ઓલો ગોવાળ ભૂલી ગયો કે મેં આને આવી રીતના એક્શન કરી છે, એને તો દેખાય છે ને કે એને કંઈ બાંધ્યું તો નથી, તો એણે બાકી બધી ગાયને છોડી દીધી, તો એ બાકી બધી ગાયો હાલવા માંડી, આજ ત્યાં જ બેઠી છે. કેમ ત્યાં બેઠી છે? કે એણે માની રાખ્યું છે કે હું બંધાયેલી છું. હવે ઓલો ગોવાળ આવશે, ઊંડી એક્શન કરશે, પછી એ ત્યાંથી જશે, ખ્યાલ આવે ને? આ જીવનું આવું છે કે ખરેખર શરીરથી બંધાયો નથી, પણ આ જીવે માની રાખ્યો છે બંધાયેલો છે, માટે ઊંધી તરફથી એમ કહેવામાં આવે કે જો શરીરે આત્માને મલિન કરી નાખ્યું, ખ્યાલ આવે? શરીરે આત્માને મલિન કર્યો એમ કહેવાની પદ્ધતિ છે, जो आगे वाचे। यह शरीर कैसा है कि शरीर मूर्तिक है, अचेतन है, सदा अशुचि है। जो एक रीते विचार करो ना, एक न्यूट्रल भाव की विचार करो तो दरेक वस्तु पुद्गल जनित वस्तु खरेखर पुद्गलों स्कंध जो है एम कई सारू के कई खराब नहीं। ख्याल आए जेवी रीतना फूल हो फूल खीले અને એનો સમય થાય તો એ પછી મુરઝાઈને કાળું પડી જાય, બરાબર? ત્યાં આપણે આપણા મોહ ભાવને જોડીને કહીએ છીએ કે ખીલેલું ફૂલ એ સારું સુગંધિત, અને મુરઝાઈ ગયેલું કેવું કે સડી ગયું હોય, ખરાબ થયું, ખ્યાલ આવે? પણ મોહ ભાવને કાઢી નાખીએ તો આખી પ્રક્રિયા જે થઈ એ તો ફક્ત પૂતગલનું પરિણમન થયું ને। હવે એવું જ તમે અહીંયા વિચાર કરો કે આપણે સરસ મજાના મીઠાઈ માવા પેંડા કંઈક બનાવ્યા હોય તો આપણા મોહ ભાવથી જોડીને આપણે કહીએ છીએ કે આ પૂતગલનું પરિણમન કેવું છે કે સારું છે। હવે એ જ વસ્તુ જ્યારે વિષ્ઠામાં કન્વર્ટ થઈ જાય તો આપણે આપણા મોહ ભાવથી શું કહીએ છીએ કે આ મલિન થઈ ગયું, ખરાબ થઈ ગયું, પણ બાકી એ પણ એક જાતનું પૂતગલનું પરિણમન છે। ખ્યાલ આવે? પૂતગલમાં સુગંધ અને દુર્ગંધ એ બે જાતના એક ગંધની પર્યાય છે, પણ એ બે પર્યાય જ છે ને એક રીતે। તો ત્યાં આપણે આપણા મોંથી સુગંધને સારી અને દુર્ગંધને ખરાબ કહીએ છીએ, ખ્યાલ આવે ને? એવી જ રીતે જો અહીંયા શરીરને આપણે કહીએ છીએ, શરીર કેવું છે કે મૂર્તિક છે ને અચેતન છે, તો એના ગુણો થઈ ગયા, પણ અશુચિ છે। અશુચિ કોના કયા ભાવથી? કે જીવના મોહ ભાવથી, ખ્યાલ આવે? જો જીવ એને અત્યાર સુધી મારો સહયોગી પદાર્થ છે, મારો સાથીદાર છે એમ માનીને બેઠો છે, એટલે જીવના મોહને તોડવા માટે થઈને એના વાસ્તવિક સ્વરૂપને બતાવીને ત્યાં એને અશુચિ કીધું છે, ખ્યાલ આવે ને? એને જીવના મોહથી અશુચિ કીધું છે, વિચાર કરો એક રીતે તો। બાકી ખરેખર તો જેવું શરીરનું સ્વરૂપ છે એવું જ છે, ખ્યાલ આવે? તો જો સદા અશુચિ હૈ તથા સંસાર કી કેસર કપૂર આદિ સુગંધિત વસ્તુઓ કો ભી દુર્ગંધિત કરને વાલા હૈ। ગમે તેવી સુગંધિત આદિ પદાર્થ હોય, જૂના જમાનામાં એવું હતું ને કે રાજા મહારાજા ત્યારે કોઈ ડિઓડ્રન્ટ તો હતા નહીં, તો એ લોકો શું કરતા હતા કે આ ચંદન કપૂર આદિના લેપ લગાવતા હતા, એટલે શરીરમાંથી બધેથી સુગંધ આવે। લેપ ક્યારે લગાવવો પડે? કે પહેલા દુર્ગંધ હતી તો એને કાઢવા માટે લેપ લગાવ્યો ને, એટલે રાજા મહારાજા આદિના શરીર પણ કેવા હતા? દુર્ગંધિત હતા, એવું પ્રૂવ થાય છે કે નહીં? એટલે જો શરીર પદાર્થ જ સ્વભાવથી કેવો છે કે આવા અશુચિ, એની વિપરીત પર્યાયોથી જ બનેલો છે, તો એવા દુર્ગંધિત પદાર્થોને કપૂર આદિ સુગંધિત વસ્તુને બી દુર્ગંધિત કરને વાળા હૈ, ઇસલિયે શરીર કો ધિક્કાર હૈ ધિક્કાર। જો ભાવાર્થમાં પણ એ જ છે, વાંચી લઈએ, કેસર કપૂર આદિ સુગંધિત પદાર્થ ભી ઇસ શરીર કે સંબંધ સે દુર્ગંધિત હો જાતે હૈ, ઇસકે સંબંધ સે તુ ભી મહાદુખી હુઆ ઓર તુને ચારો ગતિઓ કે દુઃખ ભોગ્યો। જો શરીરના સંબંધથી જીવ દુઃખી નથી થયો, ખરેખર તો જીવ પોતાના જ મોહ મિથ્યાત્વ ભાવથી દુઃખી છે। ચાર ગતિમાં જીવ કોને કારણે રખડી રહ્યો છે? શરીરને કારણે નથી રખડી રહ્યો, ખરેખર તો પોતાના મોહ મિથ્યાત્વ ભાવને કારણે દુઃખી છે અને એને કારણે રખડી રહ્યો છે। આરોપ કોના પર આવ્યો? કે શરીર પર, કેમ કે જ્યાં અહીંયા જીવને મિથ્યાત્વ ભાવ છે તો એ મિથ્યાત્વ ભાવ હોવાથી સામેવાળા પર પદાર્થને પોતાનું માનવા લાગ્યો। જેવી રીતના સમજો કે કોઈ કામી વ્યક્તિ હોય ને, એની સામે જે પણ વ્યક્તિ હોય ને એને એના પર પ્રેમ આવે છે, ખ્યાલ આવે? તો આરોપ કોના પર આવે? કે સામેવાળા વ્યક્તિ પર આવે, પણ ખરેખર દોષ કોનો છે? કે પોતાના જ પરિણામોનો દોષ છે, ખ્યાલ આવે કે નહીં? જેવી રીતના કોઈ ક્ષુધાથી દુઃખી વ્યક્તિ હોય, જેને ખૂબ ભૂખ લાગી હોય, એને તમે ઓલો સૂકો રોટલો આપો ને તોય એને લાગે અરે શું સુંદર આજે રોટલો બહુ સરસ બનાવ્યો છે, અને જેને આમ પેટ ભરેલું હોય ને એને વાનગીઓ આપો તો બી એને મજા ના આવે, ખ્યાલ આવે? તો આરોપ કોના પર આવ્યો? કે સામેવાળી વસ્તુ પર આવ્યો, પણ જ્યાં જીવના જ ભાવ ખરેખર એના કલ્પરેટ છે, ખ્યાલ આવે ને? એટલે અહીંયા પણ શું કહે છે કે ઇસકે સંબંધ મેં, આ શરીર કે સંબંધ સે તું ભી મહાદુખી હુઆ. મહાદુખી શરીર કે સંબંધ સે નહીં હુઆ, મહાદુખી તો સ્વયં સે. બાકી તો અરિહંત ભગવાનને પણ શરીરનો સંયોગ છે ને હજી, તો એ કઈ મહાદુખી નથી. ઓર તુને ચારો ગતિઓ કે દુઃખ ભોગે તથા ઇસ અશુચિ અપવિત્ર દેહ કો ધારણ કરકે તું ભી અશુચિ કહેલાયા, ઇસલિયે ઇસસે પ્રેમ છોડ. અરે ઇસ શરીર કો ધિક્કાર હૈ જિસકે પ્રસંગ સે તું સંસાર વન મેં ભ્રમણ કર રહા હૈ. ખ્યાલ આવે? આ જીવને પોતાના મોહ ભાવનો જ ખરેખર ધિક્કાર છે. કેવી વિચિત્ર વ્યવસ્થા છે જુઓ. જીવ પદાર્થ સ્વભાવથી શુદ્ધ જ છે, ત્રિકાળી શુદ્ધ છે, અને જે પર્યાયરૂપ દશા છે એ તો એક સમયની છે. એક સમયની પર્યાયમાં એ પોતાના સ્વભાવને ભૂલીને આ શરીર આદિ પર પદાર્થમાં મમત્વ કરે છે અને દુઃખી થાય છે. તો દુઃખ કેટલા સમયનું હોવું જોઈએ? એ પણ એક સમયનું છે. ખ્યાલ આવે? કેમ કે મિથ્યાત્વ ભાવ એક સમયનો, તો દુઃખ પણ એક સમયનું. તો નેક્સ્ટ સમય તો સમજી જવું જોતું હતું ને, તો નેક્સ્ટ સમય પાછો એવી જ ભૂલ કરે છે, વળી પાછો એવી જ ભૂલ કરે છે. એમ કરીને અનાદિકાળથી જીવ દુઃખી નથી. જીવ તો પરંપરાએ અનાદિકાળથી દુઃખી કહેવાય છે, બાકી ખરેખર જીવ દર સમયે દુઃખી છે. ખ્યાલ આવે કહેવામાં શું ડિફરન્સ છે? કેમ કે જીવને પોતાના સ્વભાવરૂપ રહેવું એ તો ગમે ત્યારે થઈ શકે છે, એક સમયમાં થઈ શકે છે, પણ એ પોતાના સ્વભાવરૂપ રહેતો નથી. સાહેબ એક શબ્દ યુઝ કર્યો ને કે એને શું કહ્યું કે કઈ અટકચાળા કરવાની આદત છે, એવો કઈ શબ્દ વાપર્યો, ભૂલી ગયો કઈ શબ્દ તો હતો, કે શાંતિથી બેઠો રહે ને તો ઓટોમેટિકલી જીવ સુખી થઈ જાય, પણ એને અટકચાળા કરવાની આદત છે, એટલે નિરંતર કોઈક ને કોઈક પદાર્થમાં પોતાપણું કે અહમ મમત્વ આદિ કર્યા જ કરે છે, કરતા ભોગતાપણું. જે ચાર પ્રકારના મિથ્યાત્વના ભેદ છે ને, એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ, આ નિરંતર કરીને અટકચાળા કરે છે. બાકી સ્વભાવથી શાંતિથી બેઠો રહે તો પોતે શુદ્ધ જ છે, તો શુદ્ધ રૂપ પરિણમી જાય. ખ્યાલ? એટલે જે કહેતા કે કાંઈ કરવાનું જ નથી, કાંઈ કરવાનું નથી એટલે અત્યારના કરી રહ્યા છે એને છોડવાનું છે. ખ્યાલ આવે? અત્યારના ઊંધું કરી રહ્યા છે એવું ન કરવું એને એમ કહેવાય કાંઈ કરવાનું નથી. ખ્યાલ આવે? જો આગળની ગાથાનું જરાક એક આપણે શરૂઆત કરી લઈએ. સચ્ચે જ્ઞાન ઓર સચ્ચે સાહસ કા સ્વરૂપ, હે જીવ તું ઇસ શરીર કે સાથ અનુરાગ બુદ્ધિ સે નષ્ટ હો રહા. જીવ કેવી રીતના નષ્ટ થાય છે? કે શરીરની અનુરાગ બુદ્ધિથી નષ્ટ થાય છે. જો જીવ તો ત્રિકાળી પદાર્થ છે, ક્યારે નષ્ટ થવાનો જ નથી. ખ્યાલ આવે ને? તો એ અહીંયા કીધું છે નષ્ટ હો રહા હે, શું મતલબ? કે દરેક પર્યાયમાં એ જીવના સ્વભાવનો ઘાત થાય છે. ખ્યાલ આવે ને? દરેક પર્યાયમાં જે જીવનો જેવો સ્વભાવ છે એવો પર્યાયમાં પ્રગટ થવાની શક્તિ હતી, પણ એ જીવે શરીરાદિના મોહ મિથ્યાત્વ ભાવને કારણે એવો સ્વભાવ પ્રગટ ન કર્યો એટલે એનો ઘાત થયો. એટલે એમ કહેવાય કે તું નષ્ટ હો રહા હૈ. હો રહા હૈ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ખ્યાલ આવે? હુઆ ઇઝ પાસ્ટ ટેન્સ, હોગા ઇઝ ફ્યુચર ટેન્સ, હો રહા હૈ ઇઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. દર સમય જીવનો ઘાત થઈ રહ્યો છે. ખ્યાલ આવે છે? નષ્ટ હો રહા હૈ ઓર ઉસકે કારણ તું નિંદ્ય શરીર કો અનિંદ્ય જાનતા હૈ. જે પદાર્થ છોડવા લાયક છે એને પોતાના મોહભાવથી છોડતો નથી, અને એને એને પકડી રાખ્યો છે, એને અનિંદ્ય જાણીને આ મારા માટે લાભદાયક છે એમ કરીને પકડી રાખ્યું છે. યહ બાત આગામી છંદ મેં કહેતે હૈ. જો અહીંયા તો આપણે વાંચીએ છીએ, પછી બહાર જઈને ભૂલી જઈએ છીએ, અને બહાર જઈને પાછી આપણી વૃત્તિ શરીર તરફ વળી જાય છે. ખ્યાલ આવે? તો પ્રેક્ટિકલમાં કરવું શું? કે બહાર જઈને પણ જે આપણી વૃત્તિ શરીર તરફ ઢળી જાય છે ત્યાં એ મોહ ભાવને થોડો થોડો તોડવાનો પ્રયાસ કરવો જોઈએ. ખ્યાલ આવે છે કે હવે શરીર આદિમાં એ રોગ આવે અથવા તો એમાં કંઈક એવા પરિણમન થાય, આદિ જો તાવ આદિ આવી જાય, પિંપલ આદિ આવી જાય, તો આપણે જોઈએ છીએ કે આ બધા પરિણમન આપણા હાથથી થયા નથી, આપણા કંટ્રોલમાં નથી, આપણે એવી ઈચ્છા નથી કરતા તો પણ થાય છે. અને હવે તાવ આવે છે તો એની જાતે વયો બી જાય છે 3-1 દિવસમાં. તો એ જે પરિણમન છે જે એની યોગ્યતાથી થયા છે, તો એની યોગ્યતાથી એ પરિણમન દૂર પણ થાય છે. આવો વસ્તુનું સ્વરૂપ જાણીને એના પ્રત્યેનો જે આપણો મોહ ભાવ છે એને થોડો તોડીને એ સમય ત્યાંથી બચાવીને આપણે શાસ્ત્ર સ્વાધ્યાય વસ્તુના વિચાર ચિંતન મનનમાં આપણે એ સમય નાખવો જોઈએ. એ ખરેખર ધર્મનો પ્રયાસ, એનો પુરુષાર્થ. ખ્યાલ આવે ને? બાકી જો આપણે 1 કલાક આપણે વાંચી લઈએ એ તો આપણે શું કહીએ, થિયરી પકડી લીધી આપણે, એને જ્ઞાનમાં ઉતારી લીધી. તો હવે એને બહાર જઈને આપણે જીવન આખા દિવસ દરમિયાન એને પ્રેક્ટિકલમાં ઉતારવું, એ ખરેખર સ્વાધ્યાય છે. આને અધ્યયન કહેવાય જે આપણે વાંચી રહ્યા છે. અને હવે એને પોતાના વિચાર ચિંતન મનનમાં લઈને એને ઇમ્પ્લિમેન્ટ કરવું, એને ખરેખર સ્વાધ્યાય કહેવાય છે. તો આનો ખૂબ વિચાર કરીને આપણે શરીરનો મોહ તોડીએ એ ભાવનાથી આપણે અહીંયા સ્ટોપ કરીએ. જો આ આપનો ક્વેશ્ચન છે કે જીવ અનાદિથી દુઃખી છે તો શું અમુક જીવો અનાદિથી સુખી નથી? હવે જો એ કહેવાની પદ્ધતિ છે, જો સમજો, કોઈ પણ એક જીવની આપણે પરંપરા લઈએ, કોઈ પણ એક જીવની, તો એ જીવ અનાદિકાળથી જ સિદ્ધ છે એવું નથી. એ જીવ પહેલા સંસારી જ હતો એટલે પહેલા દુઃખી જ હતો, અને એ જ જીવ આગળ જઈને ભગવાન થઈને સિદ્ધ થયા એટલે હવે સુખી થયા. કોઈ એક જીવની વાત કરીએ તો, હવે અનંત જીવની વાત કરીએ એક સાથે, તો એ અનંત જીવોમાં અમુક જીવો પહેલેથી જ સિદ્ધ હતા, પહેલેથી એટલે અનાદિથી સિદ્ધ હતા, અને અમુક બાકીના મેજોરિટી જીવો અનાદિથી સંસારી છે. હવે અનાદિથી એટલે એ પણ તો એક કાળ થયો ને, એક કાળની સીમા થઈ, સમજો આજથી લઈને 2000 વર્ષ પહેલા. 2000 વર્ષ પહેલા અહીંયા ભરતભૂમિ પર કેટલા તીર્થંકર થઈ ગયા? કે આ 24 માં 24 તીર્થંકર થઈ ગયા, બરાબર. અચ્છા, 3000 વર્ષ પહેલા કેટલા તીર્થંકર થઈ ગયા? તો 23 થઈ ગયા. એનાથી હજી જઈએ, સમજો લાખો વર્ષો પહેલા કેટલા તીર્થંકર થઈ ગયા? તો 20-22 જેટલા થયા હશે એટલા થઈ ગયા. ખ્યાલ આવ્યો કે? એટલે એમ જોવા જઈએ તો એક એક જીવ સિદ્ધ થતા જાય છે જે પહેલા નહોતા. પણ આ 24ની પહેલા પણ અનાદિ બીજી 24ઓ થઈ ગઈ, એની પહેલા પણ બીજી 24ઓ થઈ ગઈ, તો એમ ક્યાંથી ભગવાન થતા જાય છે? તો અનાદિથી થતા જાય છે. ખ્યાલ આવે? એટલે આમ અનંત જીવોની અપેક્ષાએ જોઈએ તો અનાદિકાળ પહેલા પણ અમુક જીવો સિદ્ધ જ હતા, એટલે પહેલેથી જ સુખી હતા. ખ્યાલ આવે છે? આ કહેવાની અપેક્ષા છે. એટલે અનંતનું ગણિત જ આવું છે, અનંતનું ગણિત જ આવું છે કે તમે કયા અપેક્ષાથી વાત કરો છો એ અપેક્ષાથી ઉત્તર અપાય છે. ખ્યાલ આવે ને? આના પર વિચાર કરવા યોગ્ય છે, ઇમિડિયેટલી બેસે એવું નથી, પણ જો એનો થોડો વિચાર કરો તો ગણિત બેસે જ છે, એટલે વિચાર કરીએ ને તો બેસી જાય છે. દરેક જીવ સંસારી જ હોય છે. હા, બરાબર છે. અનાદિ સિદ્ધ એટલે કોઈ એક જીવ અનાદિથી સિદ્ધ છે એવું નથી, દરેક જીવ સંસારી જ હોય છે. પણ અનંત જીવોમાંથી જોઈએ તો અનાદિકાળ પહેલા પણ અમુક જીવ સિદ્ધ હતા, એ અપેક્ષા એમ કહેવાય છે કે અમુક જીવ અનાદિથી સિદ્ધ છે. ખ્યાલ આવે ને? પણ એ અનાદિની પહેલા હજી જઈએ તો ત્યારે એ જીવ પણ સંસારમાં હતા. ખ્યાલ આવે કે? ચાલો, હા, કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી ને, એટલે તમે આમ તો બેક જયા જ કરી શકો એમ. ચાલો, જીવાણી સુધી નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી માં કો વંદનાશત બાર હૈ વંદનાશત બાર. બોલો, અંતર્મુખ મુદ્રાવન સર્વ જિનેન્દ્ર ભગવાન નો, દ્વાદશાંગી જિનવાણી માત નો, હાલતા ચાલતા સિદ્ધ સમાન સમર્થ મુનિ રાજો નો, આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો, વૃષમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.